તારીખ 11-2-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 141 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
જીન માર્ગને વિશે અન્ય જીવોનો પણ આત્મહિત થાય તેવી પરોપકારની વૃત્તિ, કારુણ્ય વૃત્તિ જેને કહી છે, જગતના જીવો દુઃખથી મુક્ત થાય અને આત્મશાંતિને પ્રાપ્ત થાય એવી કારુણ્ય વૃત્તિનો પ્રકાર કેવો હોય છે, અને એ સત્પુરુષોના જીવનનો એક વિભાગ છે, જીવનનો એક પડખું છે, બાહ્ય જીવનનો એક પડખું છે જેને પોતાના અંતર જીવન સાથે સંધિ રહેલી છે એ પ્રકાર આમાં લીધો છે. લીંબડીના કોઈ સંપ્રદાયના સાધુને શ્રીમદજીનો યોગ થાય અને તે પણ સન્માર્ગને સમજે અને સન્માર્ગનો પ્રકાશ કરે એવા હેતુથી સૌભાગભાઈએ કંઈ લીધું છે એને ઉત્તર આપે છે કે લીંબડી વિશે જે આપણને વિચાર રહે છે તે કરુણાભાવના કારણથી રહે છે, એમના પ્રત્યે બીજા જીવો પ્રત્યે કરુણાના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ. એ વિષયમાં પોતાનું હૃદય કેવું છે એનો ચિતાર આપે છે કે કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, પરમાર્થને પ્રાપ્ત થાય અથવા પરમાર્થ પ્રાપ્ત થવાના કારણના કોઈ અંશને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. ઋષભાદિ તીર્થંકરો એટલે સર્વ તીર્થંકરોએ આવા કરુણાશીલ હૃદયથી યત્કિંચિત પ્રવૃત્તિ કરી છે, એમને પણ વિકલ્પ પીઠો છે અને એમણે પણ યત્કિંચિત પુણ્યયોગ અનુસારની પ્રવૃત્તિ કરી છે. કારણ કે એમ કરવા પાછળ કારણ એ છે કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે, પ્રત્યેક સત્પુરુષને એવી અંદરમાં કારુણ્ય વૃત્તિ સહજપણે હોય જ છે, ન હોય એવું બનતું નથી. એ કારુણ્ય વૃત્તિ કેવી હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હોય, એક સમયનું પણ મોડું ન થાય અને જગતના બધા જીવો આત્મશાંતિને પ્રાપ્ત કરે, વિતરાગીય અવસ્થાને પ્રાપ્ત કરે, રાગ દ્વેષ રહિત થાય એવી ભાવના, એવી કારુણ્ય વૃત્તિ સર્વ જીવો પ્રત્યે રહે છે. આત્મ અવસ્થા પ્રત્યે હો એટલે કે આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અસમાધાન ન હો કોઈને, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અસ્થિ નાસ્તિ બંને લે છે, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આદિ પ્રત્યે ન હો, આદિ એટલે મુશ્કેલી, પ્રતિકૂળતાઓ, દુઃખ. જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય છે તેવું જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, તે જ્ઞાન સર્વજીવોને પ્રગટો. જે જ્ઞાન જ્ઞાનમાં ઠરે સ્વરૂપસ્થ થાય તે પ્રકારનું જ્ઞાનનું પરિણમન સર્વજીવને પ્રગટ થાવ, અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો એવા શાંત સ્વરૂપની રુચિ દરેક જીવને હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, કૃત્રિમ નથી, એવો જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, એ સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આવો સત્પુરુષોનો સમૂહ છે. ત્રણેય કાળના સત્પુરુષો આવા નિષ્કારણ કારુણ્ય વૃત્તિથી કાંઈ ને કાંઈ એમના મોક્ષ માર્ગના કાળ દરમિયાનમાં પ્રવૃત્તિ કરતા આવ્યા છે. અમારું પણ એ જ હૃદય છે. અમને પણ બીજા જેવો મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય તો અમને અમારા હૃદયમાં બીજી કોઈ વાત હોઈ શકે નહીં. બોધી લેવા જેવો છે કે કોઈ પણ જીવ સન્માર્ગની નજીક આવતા હોય, સન્માર્ગના કારણની નજીક આવતા હોય તો એ કાર્ય કરી શકો. કોઈ પણ જાતની વાંછા વિના, કોઈ પણ જાતના બદલાની ઈચ્છા વિના, કોઈ પણ અન્ય હેતુ વિના, માત્ર એ જીવ સન્માર્ગમાં આવે એવી ભલી લાગણી અવશ્ય અવશ્ય હોવી જોઈએ એમ કહે છે. જ્યાં બીજા જીવો પ્રત્યે એ પ્રકારની લાગણી હોય ત્યાં બીજા જીવો પ્રત્યે તિરસ્કારની વૃત્તિ આવે તો પ્રશ્ન રહેતો નથી. હા, સ્વાધ્યાયની પદ્ધતિ પોતાનું પણ હિત થાય, બીજાને પણ હિતનું કારણ થાય, બંને વાત સાથે સાથે છે. મુખ્ય પોતાનું હિત કરવાનું છે, બીજા જીવો પણ હિતના રસ્તે આવે તેવી એમાં ભાવના છે. કોઈ પણ જીવ માર્ગની નજીક આવે એવી અંદર ભાવના રહેલી છે. આ તો પોતે શું છે કે બીજા પેરેગ્રાફમાં એ વાતની વર્તમાન પરિસ્થિતિ અનુકૂળ નથી એમ કહેવું છે, અને અનેક જીવોને અનેક મુમુક્ષુઓને પણ એમ લખે છે કે અત્યારે આમ નહીં ને આમ, અત્યારે આમ નહીં ને આમ, તો એની અંદર કંઈક પોતાને બીજા પ્રત્યે કારુણ્ય વૃત્તિ ઓછી છે એમ સમજવા યોગ્ય નથી. એને પૂરેપૂરું લઈ લીધું કે એક સમયમાં બધા જીવો આ માર્ગમાં આવે તો એ કરી છૂટવાની અમારી વૃત્તિ છે. સર્વ સત્પુરુષોની એવી વૃત્તિ હોય જ છે, અમારી પણ એ જ વૃત્તિ છે. આપના અંતઃકરણમાં એવી કરુણા વૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. એમની કારણ વૃત્તિમાં આ વિચાર છે. પેલા કોઈ સાધુ હશે, કોઈ પ્રસિદ્ધ અને સમર્થ સાધુ હશે, છતાં પણ કાંઈક ઓછી પકડવાળા હશે, તો એ સન્માર્ગને સમજે તો બીજા એની પાછળ ઘણા જીવો આ બાજુ વળી જાય, એમના પ્રત્યે સતાવાન હોય એવા ઘણા જીવો વળી જાય એવું કારણ જોઈને સૌભાગ્યભાઈને વિશેષ ભાવ થયો છે કે આ બેનો કોઈ મિલાપ થઈ જાય અને માર્ગ સમજી લે તો બહુ સારી વાત છે. તથાપિ તેમ થવું સંભવિત નથી એ વિચાર અભિપ્રાય છે. એની વર્તમાન પરિસ્થિતિ સાનુકૂળ દેખાતી નથી અને તે માટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. કેમ કે જે સંપ્રદાયમાં એ સાધુ છે એ સંપ્રદાયને માટે એ કોઈ વિતરાગ માર્ગનો પ્રકાશ કરી શકે એમ દેખાતો નથી. લગભગ સ્થાનકવાસીના સંપ્રદાયમાં હશે. જેથી સંભવિત તેમ થવું સંભવિત નથી તે માટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવા યોગ્ય છે, જેથી એટલે જેનાથી સંભવિત અથવા થવા યોગ્ય છે અથવા એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે, પોતે પ્રવૃત્તિના ઉદયમાં છે, જેનાથી માર્ગ પ્રકાશ થાય તેવું સામર્થ્ય છે કુદરતે એ પ્રવૃત્તિના ઉદયમાં રહેલા છે એટલે પોતે, અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય એટલે કે પોતા એ શ્રીમદજીને ઓળખી નહીં શકે, એમ લક્ષ્યગત નહીં થાય એટલે ઓળખી નહીં શકે ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે. કેમ કે પેલાની પ્રસિદ્ધિ ઘણી હોય, એ ઉપદેશકના સ્થાને હોય, એ ઉપદેશ અંગીકાર કરવા કેવી રીતે તૈયાર થાય? બીજાને જે સમજાવવાની મહેનત કરતા હોય એ પોતે સમજવાનો પ્રયત્નમાં કેવી રીતે આવે? અને તે પણ સામા પુરુષ ગ્રસ્થમાં હોય અને આ સાધુના વેશમાં હોય, ઉપદેશક હોય, આચાર્ય હોય, મોટા હોય, એટલે એ બધા ઉપાય તેને પ્રતિબંધ રૂપ છે, નિસંશય પ્રતિબંધ રૂપ છે. એને પોતાને જ આડો આવે એવો વિષય છે, આડો આવે એવો પ્રકાર છે, અને એ પ્રકાર જોતા એમ લાગતું નથી કે તમે જે ઈચ્છાથી, જે વિચારથી, જે અભિપ્રાયથી લખો છો એમાં કાંઈ સફળતા મળે એવું કાંઈ દેખાતું નથી. એનો જે માર્ગ છે, હા, જેથી સંભવિત છે અથવા એનો જે માર્ગ છે, જે ઉપાય છે, જે માર્ગે પોતે ચાલી રહ્યા છે, એનાથી થયું છે, અને જે માર્ગે પોતે ચાલી રહ્યા છે એ માર્ગ બીજો જ છે. એક ચાલે છે, પેલા ચાલે છે, એ માર્ગ બીજો છે, આ માર્ગ બીજો છે આખો, તે પ્રવૃત્તિના ઉદયમાં છે, પોતે પોતે પ્રવૃત્તિના ઉદયમાં છે, એટલે મેં ખાયું નથી એમ કે છે. અને એ વાત એમને એ કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત થાય નહીં, આવું પોતાની ઓળખાણ લક્ષ્યમાં આવે નહીં ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધ રૂપ છે. એમને ઘણો લોક પ્રતિબંધ, સામાજિક પ્રતિબંધ, માનનો પ્રતિબંધ, અનેક પ્રકારનો પ્રતિબંધ એને થવા યોગ્ય છે. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે, તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. શું કહે છે? ભલે ત્યાગીના વેશમાં હોય, ભલે સંપ્રદાયની અંદર બહુ મોટી આબરૂ હોય, કીર્તિ હોય, મહાન આચાર્ય છે, આખા સંઘના અત્યારે નાયક છે, શું ઉપદેશક છે, પણ જીવ જો અજ્ઞાન પરિણામી હોય, પોતાના સ્વરૂપનું જ અજ્ઞાન વર્તતું હોય એવા પરિણામ હોય, અને અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી, અજ્ઞાન નિયમિત એટલે અહર્નિશપણે, નિત્યપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો માર્ગ, કેવો માર્ગ છે? વિતરાગ માર્ગ નથી પણ મોહરૂપ માર્ગ છે, અથવા એ લોક સંબંધી માર્ગ છે, તે માત્ર સંસાર છે, એ સંસાર જ છે, એ કોઈ જીનમાર્ગ નથી પણ એ સંસાર છે, એમાં લોક સંજ્ઞા છે અને લોકોના ટોળાથી વાહવા 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 થયા કરે, એ બધો સંસાર માર્ગ છે, એ કોઈ મોહનો માર્ગ છે, વિતરાગનો માર્ગ નથી. એમ કહીને એમ કહેવું છે કે જ્ઞાની તો એટલા જાગ્રત હોય છે કે પોતે જેને સન્માર્ગની, અધ્યાત્મની વાત કરે, સમજાવે, અને પેલાને સમજવા સમજતા પ્રસન્નતા થાય, ખુશી થાય, તો પણ એના ઉપર મોહ કરતા નથી, એનો મોહ નથી એમને, એ તો નિષ્પ્રભ ભાવે, નિષ્કારણ ભાવે, નિષ્કામ ભાવે માર્ગે ચાલે છે, અને માર્ગનો પ્રકાશ કરતા જાય છે, પણ નિષ્કામ ભાવે, નિષ્કારણપણે. પેલાને સારું લાગે છે, એને ઘણું ગમે છે, એને ઘણું રૂચે છે, એવું પોતાને રૂચે છે એમ નથી, એને એટલો મોહ નથી. એ સત્પુરુષોનો સંપ્રદાય છે, એવી વાત છે. બીજાની કરુણા છે છતાં પોતે અલિપ્ત રહે છે અંદરથી. લાયક જીવને પ્રસન્નતા થાય એની યોગ્યતાને જોઈને, એની યોગ્યતાને જોઈને, એના સન્માર્ગની રુચિ જોઈને. પણ હું એને આમ કહું છું માટે એને સારું લાગે છે, અને એને સારું લાગે છે એ મને સારું લાગે, એ મોહનો પ્રકાર છે, એ વ્યામોહ છે. એટલા જાગ્રત અંદરથી હોય છે, નહીતર સામાન્ય રીતે લૌકિક પ્રસંગમાં અથવા મહાનવિત જીવને ઉપદેશક હોય, એ સામાન્ય ઉપદેશ આપે અને એ એને રૂચે ને એ એને ગમે, એથી ખુશી થાય, ત્યારે પોતે ખુશી થઈ જાય. શું અવલોકન કરવું જરા બારીકાઈથી, ઘણા ઘણી જગ્યાએ આવવા જવાનું થતું હોય તો અવલોકન કરવું, આ બધા પ્રકારો છે, એ પ્રકારમાં પોતે ફસાઈ જશે, એને ખબર નહીં પડે કે ક્યાં ફસાણો હોય, પોતે ફસાઈ જાય છે. એ લોક સંબંધી માર્ગ છે, મોરૂપ એવો માર્ગ છે, અને તે એકલો સંસાર છે, માત્ર સંસાર છે, એટલે કેવળ સંસાર જ છે. તે પછી ગમે તે આકારમાં મૂકો, પછી એનો દેખાવ ગમે તે હોય, સંસારમાં સંસાર એ સંસાર છે, પછી તે ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. એ સંસાર પરિણામથી રહિત કરવા છે. અસંસારગત વાણીનો, અસંસારગત વાણી એટલે એવી જે વિતરાગી વાણી છે, એવી વાણીનો અસ્વચ્છંદ પરિણામે, સ્વચ્છંદ પરિણામે એટલે પોતાના દોષ અપક્ષપાતપણે બરાબર અવલોકન કરી શકે એવા પરિણામે, પક્ષપાતપણે એટલે એનું સંરક્ષણ થાય, એ ઠીક છે, મારી ભૂમિકા ના છે એવા તો હોય, એવું કઈ ના આવે. જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, એ દોષના એક અંશને પણ સ્વીકારવા તૈયાર નથી, નિષેધ જ છે, એનો નિષેધ જ, એને નકાર જ આવે છે અંદરથી, નહીતર ભેરજ્ઞાન થાય ક્યાંથી? ભેરજ્ઞાનનો અર્થ જ એ છે કે એનાથી છૂટું પડવું છે, એનો નિષેધ કરવો છે, તો છૂટું પડે છે, નહીતર છૂટું પડી શકે નહીં. એમાં આટલાથી છૂટો પડે ને આટલું રાખે ને આટલાથી છૂટો ન પડે, એ પ્રકાર નથી ભેદ જ્ઞાન. એ કણ પણ ન જોઈએ, તે ન જોઈએ એમાં છે. એમાં અસ્વચ્છંદ પરિણામે અસંસારગત વાણીનો જયારે આધાર પ્રાપ્ત થાય છે, આધાર પ્રાપ્ત થાય છે એટલે એને અનુસરવાનું થાય છે, એવા બોધને અનુસરવાનું થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે, ત્યારે સંસાર છૂટે છે. વાત કેવી કેવી પદ્ધતિથી વાત કરી છે, ફેરવી ફેરવીને ફેરવી કરે છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. બીજા પ્રતિબંધ એટલે બીજો પોતાને આડશ મોક્ષ માર્ગની અંદર રોકવાના કારણો પણ પોતાના અભિપ્રાય પ્રમાણે કર્યા કરે છે, અને જ્ઞાનીના વચનો પણ પોતાની દ્રષ્ટિએ, તેની તે દ્રષ્ટિએ એટલે પોતાના દ્રષ્ટિકોણથી જ મૂલવે, એનું મૂલ્યાંકન એમ જ કરે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. એ રીતે તો કદી કલ્યાણ થાય નહીં. માટે તમે ત્યાં એમ જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો, અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. કલ્યાણની તૃષ્ણા કીધી, કલ્યાણની ભાવનાનો કીધી. શું કહે છે કે જીવ અકલ્યાણના કારણને તો પકડી રાખે, સંપ્રદાય તો છોડવો ગમે નહીં, સંપ્રદાય છોડવો નથી, અને કલ્યાણની ઈચ્છા રાખે, એ ઈચ્છા નથી, કલ્યાણની તૃષ્ણા છે, એને છોડી દે કે છે, કલ્યાણની તૃષ્ણા છોડી દે. જો કલ્યાણના કારણ નજીક થવાને આ ઉપાયની પણ ઈચ્છા રાખતા હોય તો એ કલ્યાણને પ્રતિબંધિત ઓછા થવાના ઉપાય કરે, અને એ કલ્યાણને ઓછા ઉપાય ન કરવા હોય, એવા ઉપાય ન કરવા હોય તો એને કલ્યાણની તૃષ્ણા છોડી દેવી. એમાં શું છે કે જે જીવને અનુલક્ષીને કહે છે એ સંપ્રદાયમાં પીડ્યા છે, એ સંપ્રદાયમાં પીડ્યા છે અને સંપ્રદાયમાં રહીને એને કલ્યાણ કરવું છે તો એ તો બની શકશે નહીં. એટલે એમાં તો ઘણા પ્રતિબંધ છે, કલ્યાણ સંપ્રદાયની અંદર તો ઘણા બધા પ્રકારના પ્રતિબંધ છે. જેમ કે પ્રતિમાની સ્થાપના સ્થાનકવાસી સંપ્રદાયમાં સંભવિત નથી, તો એને પોતાની ભાવના દબાવીને ચાલવું પડે. સત્ય સમજાય, ગુરુદેવને સમજાયું કે મોક્ષ માર્ગમાં જીન પ્રતિમાની સ્થાપના એ બરાબર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર છે. આ કેવો વ્યવહાર છે? પરમાર્થ હેતુ જેનું મૂળ છે એવો આ વ્યવહાર છે. જો એનો એ સ્થાનમાં નિષેધ કરવામાં આવે તો જે પરમાર્થ મૂળ પરમાર્થ છે તો ગ્રહણ થવાનો પ્રશ્ન જ નથી રહેતો. એ ભાવનાને દબાવીને ક્યાં સુધી રહીએ? એ તો પ્રતિબંધ છે મોટો. એ પ્રતિબંધ ટાળવાના ઉપાયની નજીક એને આવવું હોય તો બરાબર છે, પણ એની નજીક ન આવવું હોય. અને હું શ્રીમદજી પાસે પેલા કોઈ પ્રસિદ્ધ સાધુ જાય તો એને એમ થાય કે હું આ કોઈ ગ્રસ્ત પાસે જઈને જ્ઞાન પ્રાપ્તિની પ્રવૃત્તિ કરું છું તો લોકો મારે માટે શું વિચારશે? આવા બધા અનેક પ્રતિબંધ વચ્ચે આડા આવીને ઉભા રહીએ છે ત્યારે એને એમ કહે છે કે આને કલ્યાણની તૃષ્ણા છે એ નકામી છે, એને એ તૃષ્ણા છોડવાની જરૂર છે. આમાં કઈ કલ્યાણ થાય નહીં, એ કલ્યાણની તૃષ્ણા છોડી દઈએ. એના બદલે ખાલી ચીલા ચાલુ જેને લોકો વ્યવહાર કરે છે એવો વ્યવહાર કરે જાય છે. ચાલો ઉપવાસ કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન લો, આમ કરો તેમ કરો. તો કે છે એ પ્રકારે તો કલ્યાણ થવાનું નથી, અને એને સાચો ઉપાય ન કરવો હોય તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરે, બાકી તો કઈ કલ્યાણ થવાનું નથી. હા, પ્રતિબંધ કારણ અસત્સંગ મોટો પ્રતિબંધ કારણ છે. અસત્સંગ છે, પછી ઓગસંગના છે, લોકસંગના છે, ત્રણેય કારણ લેવા. લોકસંગનાનો વિચાર કરવો જોઈએ, ઓગસંગનાનો અને અસત્સંગ, ત્રણેયની કાળજી હોવી જોઈએ. એક પણ કારણ સેવા જેવું નથી. સત્સંગ તો ત્યારે ગણાય કે કેવળ સતની પ્રાપ્તિના હેતુથી સદવિચારણા ચાલે ત્યારે. સતની વિચારણા, સદવિચારણા, મોક્ષ માર્ગની વિચારણા, એનો ઉપાય કેવળ એક જ હેતુથી ચાલે ત્યારે સત્સંગ કહેવાય. ત્યાં સુધી સત્સંગ કહેવાય, અન્ય હેતુ થઈ જાય બધો સંસાર છે. એ સત સંબંધીનો લીધો. હવે અસત એવા જે પોતાના અવગુણ, આ બાજુ જો સતની પ્રાપ્તિ કરવી છે એટલે નિર્દોષતાની પ્રાપ્તિ કરવી છે, આ બાજુ અસત ટાળવું છે એટલે પોતાના અવગુણ ટાળવા છે, પોતાના દોષ ટાળવા છે, એ પ્રકારની પોતાની પૂરેપૂરી તૈયારી હોય કે ગમે તે ભોગે મારા દોષ ટાળીને મારે પ્રાપ્તિ કરવી છે, ગમે તે ભોગે પછી એના માટે કોઈ મારે પ્રતિબંધ નથી. આમ હોય તો જ કરું, નહીતર ન કરું એ વાત મનુષ્યને હોઈ શકે નહીં. શું કહે છે? તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવસ્થા થઈ ગઈ છે તે જ માત્ર અકલ્યાણ છે એમ જાણતા હો તો તે યથાર્થ નથી. જે માર્ગ જે પોતે ઉપાય કરી રહ્યા છે એને જ કલ્યાણનો માર્ગ માનતા હોય એ ખોટું છે. વાસ્તવિકપણે તમારું જે વર્તું છે તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવ સ્થિતિ આદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. શું કહે છે કે આમાં કોઈ જીવને જ્યારે એનું ભવ સ્થિતિ આદિ સમીપ યોગ એટલે હવે એને પાકી ગઈ હોય ભવ્યતા ત્યારે એને તે પ્રકારે એવો યોગ વર્તે છે તેવું થવા યોગ્ય છે. બાકી જે આખા સંપ્રદાયમાં જે પ્રકાર ચાલે છે ચીલા ચાલુ પ્રકાર ચાલે છે એથી કોઈ કલ્યાણ થઈ જાય છે એવું નથી. માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે તે જ માત્ર કલ્યાણ. એટલે શું સમજે છે કે માર્ગ તો આ વિતરાગનો બરાબર છે, માર્ગ તો આ જ છે, પણ વચ્ચે થોડી અવ્યવસ્થા થઈ ગઈ છે એટલે અમારામાં પણ છે થોડી અવ્યવસ્થા દેખાય છે એ જુદી વાત છે, પણ અમારામાં પણ માર્ગ તો અમારો સંપ્રદાય પણ સાચો માર્ગ જ છે, થોડીક અવ્યવસ્થા થઈ ગઈ છે વચ્ચે હો, તો એ થોડી અવ્યવસ્થા ગૌણ કરી નાખી ને માર્ગ તો આ જ છે બરાબર છે, કલ્યાણના માર્ગમાં બીજો ફેરફાર નથી. જૈન શબ્દનો બધા પ્રયોગ છે, જૈન પરિભાષાના શબ્દનો પ્રયોગ છે, એટલે અમે જેમ વર્તીએ છીએ એ કલ્યાણ જ છે, થોડી અવ્યવસ્થા છે એ વ્યવસ્થિત કરી નાખીએ, બાકી વાંધો નથી. માર્ગ તો બરાબર આ જ છે. તો કહે છે કે તે જ માત્ર અકલ્યાણ છે, અવ્યવસ્થા થઈ ગઈ છે એમ એવું આવો જે વિચાર છે તે જ માત્ર અકલ્યાણ છે. એ ભ્રમથી ઉન્માર્ગ ને સન્માર્ગ માન્યો છે. શું ઉન્માર્ગ ને સન્માર્ગ માન્યો છે. હવે શું છે, લગભગ સંપ્રદાયની અંદર નિમિત્તાધીન દ્રષ્ટિ છે. જીવ ભૂલ કરે છે એ પોતાના ઉપાદાનથી કરે છે, અને જે કઈ ફેરફાર કરવાનો છે એ પોતાના ઉપાદાનમાં કરવાનો છે, એના બદલે નિમિત્તમાં ફેરફાર કરવા માંગે છે. ઉપાદાનમાં ફેરફાર કરવાનો અભિપ્રાય તે માર્ગ છે, નિમિત્તમાં પોતાનો અધિકાર નહીં હોવા છતાં, પત્રક છે ને એમાં પોતાનો અધિકાર નહીં હોવા છતાં એમાં ફેરફાર કરવાનો અભિપ્રાય તે ઉન્માર્ગ છે. એક માર્ગ છે ને એક ઉન્માર્ગ છે, આટલો બધો ફેર છે. વાત એમ લાગે કે આમાં શું વાંધો છે, ઠીક છે આપણે કોઈ આ રસ્તે કામ કરે, કોઈ આ રસ્તે, કોઈ આ રીતે કામ કરે, કોઈ આ રીતે, આપણે આ રીતે કામ કરીએ એવું નથી. આમાં માર્ગ છે એક જ પ્રકારે છે, ત્રણેય કારે પરમાર્થના માર્ગમાં કોઈ ફેરફાર થતો નથી. પોતાની રીતે કરવા માંગે છે, પોતાની કલ્પનાએ કલ્પેલી રીતે કરવા માંગે છે, એ માર્ગે ચાલવાના બદલે હું માર્ગે ચાલે છે, આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને આ એક સિદ્ધાંતથી સમજાઈ જશે, ક્યાંય પણ સંપ્રદાયમાં જાઓ તો એ નિમિત્તોમાં ફેરફાર કરવાને તે આત્મામાં લાભ થશે આમ માનશે. આ ત્યાગ કરો, આ ગ્રહણ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, નિમિત્તોના ફેરફારથી આત્માને લાભ, નિમિત્તોના ફેરફારથી આત્માને નુકસાન, એને કદી રાગ દ્વેષ છૂટી શકે નહીં. જે પરદ્રવથી લાભ નુકસાન માને એવી માન્યતા વાળાના રાગ અને દ્વેષ કદી મટી શકે નહીં, એ અભિપ્રાય ભૂલ ભરેલો છે. એટલે ઉન્માર્ગ છે, માર્ગે ચાલીને કલ્યાણ કરવા માંગે છે. ગુરુદેવ મુખ્ય વાત એ કરી કે હું ઉપાદાન સામું છું, તારા સામું છું, તારી ભૂલ છે, તારી ભૂલ કેમ થાય છે એનો શોધ કર, અને સાચા રસ્તે ઉપાય કરવામાં તારા પરિણામ કેમ લાગે એના ઉપાયને તું જો, એ રીતે વાત આખી લીધી છે. અને એ જ જ્ઞાનીનો માર્ગ છે. કલ્યાણ પ્રાપ્ત કરી લઈએ કે મોક્ષ માં ચાલ્યો જાય, સમૂહ શરણમાં બેઠા હોય બધાનો મોક્ષ થઈ જાય એવું કઈ બનતું નથી. આખા સમૂહ ને વિશે કલ્યાણ માની લેવાય એવું એ નથી. આ તો કરે છે ને સામૂહિક આરાધના, આટલી સમૂહ માં આરાધના કરે, કઈ આખો સમૂહ નું કલ્યાણ થાય એવું કઈ બધું નથી. અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે. કારણ કે પૂર્વે એમ કરીને જીવ સંસાર ની રહ્યા કર્યો છે, આના માટે સંસાર મળ્યો છે. તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે પાસે છે તે કલ્યાણ માને પ્રવર્તો છો તે વિશેષ ફળ. કોઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારા આત્મામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કઈ ચિત્તમાં લાગે છે તે જણાવો છો. હવે પોતે સ્પષ્ટ વાત કરે છે કે હાલ તો તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાષે છે તે કલ્યાણ માની પ્રવર્તો છો તે વિશે મારે જે કાંઈ કહેવું છે એમાં મારે કહેવાની પાછળ કાંઈ માનની ઈચ્છા નથી, મારો કોઈ અંગત સ્વાર્થ નથી, કે મારા કહેવાથી તમને દુઃખ પહોંચે એવી પણ મારી ઈચ્છા નથી. સંતાનો વિશે તમારી વાત ખોટી છે એમ કહેવા જતાં તમને દુઃખ લાગે, અમારો ભાવ નથી કે તમને દુઃખ પહોંચાડીએ. એટલી ચોખવટ કરીને કહે છે, જે કહેવું છે એ આટલી ચોખવટ કરીને કહે છે, તમને દુઃખ પહોંચાડવા માટે નહીં, તમારી માનહાનિ કરવા માટે નહીં, અમારા માન માટે નહીં, અમારા સ્વાર્થ માટે નહીં. કલ્યાણ જે વટે થાય છે તે વટના મુખ્ય બે કારણો જોવામાં આવે છે. જે રીતે કલ્યાણ થાય છે એના બે કારણ બતાવે છે. એક તો કે જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણા વાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થને ઈચ્છા એ ન હોય. હમણાં આપણે સત્સંગમાં જે વાત લીધી એ વાત લીધી છે કે એક તો જે સંપ્રદાયમાં એટલે જે સમૂહમાં, સંપ્રદાય એટલે સમૂહમાં, પછી સ્થાનકવાસી દેરાવાસી દિગંબર એ જ સંપ્રદાય નહીં, આપણે સોનગઢમાં ભેગા થતા હોય તો એ એક સંપ્રદાય થઈ ગયો. લોકો તો એમ જ કે આ કાંજી સ્વામીનો સંપ્રદાય છે. સંપ્રદાય એટલે સમૂહ, કે જે સમૂહમાં જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણા વાળી ક્રિયા હોય, એક આત્માર્થ સિવાય બીજી વાત નહીં, આત્મહિત સિવાય બીજી વાત નહીં, બીજો હેતુ નહીં, બીજું કારણ નહીં, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા એ ન હોય, કોઈ પણ ભાવના ન હોય બીજી, કોઈ પણ હેતુ બીજો ન હોય, અર્થ પ્રયોજન કોઈ પણ બીજું પ્રયોજન ન હોય, અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવનું ચિત્ત હોય, જે સમ્યક જ્ઞાન છે અથવા સ્વાનુભવરૂપ જ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન છે, એ પ્રાપ્ત કરવાનું જેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો યોગ જાણીએ છીએ. તો એ ત્યાં આત્મકલ્યાણ થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એમ ન હોય તો તે યોગનો સંભવ થતો નથી. જો કાંઈ બીજું પ્રયોજન હોય તો આત્માર્થ સિવાયનું બીજું પ્રયોજન હોય તો આત્મહિત સિવાયના બીજા પ્રયોજનથી કલ્યાણનો યોગ બેસતો નથી, બંધ બેસતો નથી, અકલ્યાણ થશે, સંસાર જ થશે, બીજું કઈ નહીં થાય. સ્પષ્ટ કરે છે એ વિષયને. અત્રે તો લોકસંજ્ઞાએ, ભોગસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વ અર્થે, શ્રાવક આદિના પોતાપણા અર્થે કે એમાં બીજા કારણથી જપ તપ આદિ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. જે આત્મા કોઈ ગયે નથી ચોખ્ખું કરી નાખ્યું. લોકસંજ્ઞાથી લોકોમાં ભાવા થાય, ભોગસંજ્ઞા એટલે ભાવવાસ વિના માત્ર શબ્દાર્થથી, માનાર્થે એટલે પોતાના મહત્વ અર્થે, પોતાના પૂજા અર્થે, અને પોતાના પદના જે સ્થાનમાં હોય એ સ્થાનનું મહત્વ ટકી રહે તે અર્થે, શ્રાવક આદિના પોતા પણ અર્થે, પણ શ્રાવક હોય તો શ્રાવક સાધુ હોય તો સાધુ જે હોય એ પદમાં, એમાં પોતા પણ જે સ્થાન હોય કે એવા બીજા કારણથી પોતાનું નામ, પોતાનું સ્થાન, બીજા કારણથી જપ તપ કરવાનું આવે કે વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. આ પ્રકારે સંપ્રદાયમાં સમૂહમાં ચાલુ થઈ જાય છે. તે આત્માર્થ કોઈ રીતે નથી, આમાં કોઈ રીતે આત્માર્થ નથી, ક્યાંય આત્માર્થનું અહીંયા સ્થાન નથી. અત્યારે વધી ગયું છે, બાકી તો સર્વકાળે વિપરીતતા વાળા જેવો હોય છે, ઓછા વત્તા પ્રમાણમાં બધી ગડબડ તો હોય જ છે. લોકસંગના ઉપસંગના માન પૂજાની કામના અંગત સ્વાર્થને કારણે જેઓ ધર્મના ક્ષેત્રમાં જે પ્રવૃત્તિ કરે છે એ આત્માર્થને પ્રતિબંધ રૂપ છે, સંસાર અર્થે છે. તેમાં આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. આત્માનું હિત થવામાં આ જ એને પ્રતિબંધ છે, આ અવરોધ છે, આ કારણ આડું આવે છે. માટે જો તમે કઈ ઈચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થઈ કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. માટે તમારે જો કલ્યાણ કરવાની ઈચ્છા હોય તો અસંગપણાથી સાધ્ય થઈ શકે એવું છે, એ સિવાય બીજી રીતે કોઈ રીતે કલ્યાણ થાય એવું નથી. અસંગપણાની વ્યાખ્યા નીચે કરશે. અસંગપણું એટલે અમારે આ જગ્યાએ શું કહેવું છે, આમ તો જે મુનિ દશા છે એમાં અસંગપણું હોય છે, તો એ અસંગ એવું સર્વસંગ પરિત્યાગ રૂપ અસંગપણું છે. પણ અહીંયા અસંગપણું એટલે કોઈ આત્મહિત સિવાયના બીજા પ્રસંગમાં પડવું નહીં, બીજા હેતુને ચોંટવું નહીં, બીજા હેતુને વળગવું નહીં, એમ લેવું છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. પહેલું આ હારે રાખવું, એમાં આત્માર્થની વાત કેટલી છે, આત્માર્થ સર છે કે નહીં, એમાં આત્મહિતને લાગે વળગે છે શું, આ જોઈ લેવું. ગમે તે સંગ પ્રસંગ ગમે તે પ્રકાર હોય, આત્મહિતની સાથે શું સંબંધ છે, બસ આટલું જોઈ લેવું. એથી તપાસી નહીતર બીજા માર્ગે જીવ ફસાઈ જાય છે, બીજા પ્રસંગમાં જીવ ફસાઈ જાય છે, આત્મા છૂટી જાય છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. સંસારના સંગીના સંગમાં, હવે સાધુ માટે સંપ્રદાયમાં સાધુઓ ઘણો પરિચય રાખે છે, શ્રાવકોનો કહેવાતા શ્રાવકો લોકોનો ઘણો પરિચય રાખે છે. સંસારના સંગીના સંગમાં વાતચીત આદિ પ્રસંગ શિષ્ય આદિ કરવાના કારણે રાખવો નહીં. કોણ હવે દીક્ષા લઈ શકે એવું છે એના માટે વાતચીત ચલાવો. આ ગામમાં છે કોઈ તૈયાર, કોઈ તૈયાર છે, કોઈ તૈયાર થાય એવું છે. એવી રીતે સંસારના સંગીના સંગમાં વાતચીત આદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવું જોઈએ. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવવાની અને કોઈને શિષ્ય બનાવવા માટે જે ગ્રસ્તમાં હોય એને હારે નારે ફેરવે, તમારે અમારે હારે હારે વિહાર કરતા રહેવું, અમારે હારે નારે રહેવું. એટલે તમને તમારે આ દીક્ષા લેવાની જે ભાવના છે એ વૃત્તિગત થશે. એટલા માટે તમે સાથે સાથે લોકો એમના જાતના તમને બાળકીના બે વર્ષ પડો ત્યારે તૈયાર કરે, માનસિક રીતે એની તૈયારી થવી જોઈએ. ગ્રહવાસી વેશવાળાને ફેરવવાની દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. શું કહે છે તીર્થંકરે? એમ નથી કીધું કે તારું ભલું થઈ જશે, એવું કોઈ તીર્થંકરે કહ્યું નથી. એટલે તમે લોકો જે કયો છો એવી વાત નથી, બીજી વાત છે. તેનો હેતુ એક એ પણ હતો, શું એમ કહેવા પાછળ શું, શા માટે દીક્ષાનું નહોતા કહેતા તીર્થંકર, એનું કારણ છે. એનું કારણ એ છે કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થયા પહેલા તેને દીક્ષા આપવી છે. એનો ભાવ નથી પણ એને ભાવ કરાવવો છે, એમાં કલ્યાણ નથી. જાણે તો ખ્યાલ તો આવે છે સંપ્રદાય. સંપ્રદાયમાં શું બધું ચાલે છે ગડબડ વાળું, જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વર્તા છે તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જાળી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાર્થ છે અને આત્માર્થ નથી. એમાં તમારા આત્માનું શું કલ્યાણ છે? બીજાને દીક્ષા દેવડાવવી છે એનો ભાવ ન હોય તો એને પડોટીને તૈયાર કરવો છે, તો તમારો એમાં સ્વાર્થ છે એને શિષ્ય બનાવવાનો છે. તમારા આત્માનું શું કલ્યાણ કરવાનું છે? શિષ્યાર્થ છે, આત્માર્થ એમાં અર્થ એટલે પ્રયોજન, શિષ્ય બનાવવાનું પ્રયોજન છે. શું છે? પછી આગળ આગળ પદવી મળતી જાય છે, આચાર્ય પદવી પહોંચે તો એને કેટલા શિષ્ય છે, કેટલા એને દીક્ષા આપી, આ બધી આબરૂ મેળવવાની વાત ઉભી થાય છે. એમાં ક્યાંય આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધન અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે. હવે પુસ્તક છે ને એને ઉપકરણ કહ્યું છે, પુસ્તકને ઉપકરણ કહ્યું છે શાસ્ત્ર. પછી આ મોર પીછે કમંડળ અને શરીર, શરીરને પણ ઉપકરણ કહ્યું છે. ઉપકરણ એક વાત છે અને મમત્વથી કોઈ વસ્તુને અંગીકાર કરવી એ એના ભોગ ઉપભોગનો વિષય થઈ જાય છે. મુનિને શરીર ભોગ ઉપભોગનો વિષય નથી, આહાર લે છે પણ નિર્મમત્વ ભાવ રાખીને 46 દોષ રહિત આહાર લે છે. પ્રશ્ન થયો આહારનો પ્રશ્ન થયો, 46 દોષ રહિત આહાર લે છે તો એને મમત્વ નથી એ વાત એમાંથી કેવી રીતે સિદ્ધ થાય છે એ સમજ્યા વગર સીધો પ્રશ્ન ચાલે? મુનિ આહાર તો લે છે, આહાર નિચક એને કેમ થઈ? તો એને એ કેવી રીતે આહાર લે છે ખબર નથી. શરીર ઉપર મુનિરાજને મમત્વ નથી પણ કોઈ વ્યવહારિક દોષ ઉત્પન્ન થાય, જેમ શૌચ માટે પાણી રાખે છે તો પાણી એને કમંડળ રાખવાની ઈચ્છા નથી પરિગ્રહ અર્થે ભોગ ઉપભોગ અર્થે, પણ વ્યવહારિક દોષ ન થવા અર્થે પણ એ વ્યવહાર છે. એમ કેટલાક પ્રકાર જે સંયમના છે એની અંદર પણ આહારનું એટલું જ સ્થાન છે, એથી વધારે સ્થાન નથી. સંયમના હેતુ એ પ્રવર્તના છે, નહીં કે ભોગ ઉપભોગના હેતુ. શાસ્ત્ર છે, મોરપીછી છે, કમંડળ છે અને શરીર છે, એ ચાર ઉપકરણમાંથી કોઈના પ્રત્યે જો મમત્વ વર્તતું હોય તો એ ઉપકરણ નથી રહેતા, પરિગ્રહ થઈ જાય છે, શાસ્ત્ર પણ આવી જાય છે. સુગાનીજીએ બહુ માર્મિક વાત લીધી છે ચર્ચામાં કે કોઈ મુનિરાજ હોય એની પાસે કોઈ શાસ્ત્ર હોય અને કોઈ માગે મહારાજ આ શાસ્ત્રનું મારે અધ્યયન કરવું છે મને આપશો, તરત જ આપી દે છે. હવે એવી વાતમાં શું માલ છે? આવી એક ચર્ચામાં વાત ચાલી છે, એમાં લખી છે એ વાતને 645 માં સ્થાન આપ્યું છે. ઉપર ઉપરથી જુઓ તો એ સાદી વાત લાગે કે આમાં શું આવી વાત કરવા લીધી છે કે મુનિ પાસે કોઈ શાસ્ત્ર માગે તો આપી દે, તો શ્રાવકે આપે છે એમ નથી. એને શાસ્ત્ર ઉપકરણ હોવા છતાં એને મમત્વ નથી એમ દર્શાવવું છે. મુનિરાજને શાસ્ત્ર પ્રત્યે કે કોઈ શરીર પ્રત્યે કે બીજા કોઈ પણ ઉપકરણ પ્રત્યે એને મમત્વ હતો નથી. ત્યારે આ તો ઉપકરણના નામે આગ્રહ અને મમત્વ સ્વરૂપ હોય, કોઈ ઉપકરણ નથી રહેતું, એ બહુ સાધન થઈ જાય છે. એટલો ફેર છે. પુસ્તક છે તે જ્ઞાનના આરાધન અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય. આ શરત છે, પુસ્તક રાખવું પણ મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે. શું? થોડો નથી, પરિગ્રહ થઈ ગયો. આજે એક પુસ્તક રાખશે, કાલે ગાંસડો બાંધીને આરે ફરશે. એકમાંથી અનેક ક્યાંથી છે? મમત્વ વિના થાય નહીં, એ મહાન પ્રતિબંધ છે. થોડો પ્રતિબંધ નથી પણ એ મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. એનો ઊંડો વિચાર ન કરે તો એ બધી પોતાના મમત્વ ભાવને ઓળખી શકે નહીં. બહુ ભાગ તો શું સ્થિતિ થઈ છે કે નિમિત્ત ઉપર નજર છે એટલે ઉપાદાનમાં શું ભાવ થાય છે એની જ ખબર નથી. ઉપાદાનમાં અશુભ ભાવ થાય છે, શુભ ભાવ થાય છે કે શુદ્ધ ભાવ થાય છે એને જ પરખ નથી આવતી. બધું નિમિત્ત આશ્રિત પરિણામ જોવામાં આવે છે. એ બધું જ્ઞાનની જાગૃતિ છૂટી ગઈ છે એ પ્રકાર થાય છે. નિમિત્ત છે એ ઉપર પદાર્થ છે, આત્માથી બાહ્ય છે. જે માત્ર એને જોવે છે, જે બાહ્ય ચીજને બાહ્ય પદાર્થને જોવે છે, તે પોતાના અંતરંગ પદાર્થને જોઈ શકતા નથી. એને અંતરંગ પદાર્થ ગૌણ થઈ જાય છે, એ પોતાને જોઈ શકતો નથી. આ અંતર અને બાહ્ય બે પરસ્પર વિરુદ્ધ દિશા છે. એક દિશામાં બહારની દિશામાં આગળ વધી ગયો એને અંતરની દિશા છૂટી જાય છે. અંતરની દિશામાં આગળ વધે તો બહારની પરિસ્થિતિ યથાયોગ્ય જ રહે છે. બહારની પરિસ્થિતિ આયા ભાવની મર્યાદા થવાથી આપોઆપ જ ક્રિયાની મર્યાદા થઈ જાય છે. એના ઉપર દ્રષ્ટિ રાખવાની જરૂર નથી પડતી. એ માર્ગ છે સાચો, એ ભૂલી જાય છે અને એકલા પરપદાર્થ સાથેની માથાકૂટમાં ઉતરી જાય છે, ક્રિયાકાંડમાં ઉતરી જાય છે અને પોતાના ભાવની સમજણ પડતી નથી. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. શું કહે છે? આ આપણું ક્ષેત્ર છે. દરેક પોતપોતાનો સંગાડો કે છે ને, ભાઈ આપણો અમારો સંગાડો છે, અમારા સંગાડામાં અમારા. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્રને જાળવી રાખવા માટે, નહીતર આપણે બીજાનો પગ પેસારો થઈ જશે. આપણે ત્યાં જો ચાતુર્માસ નહીં કરીએ વાડી ઘડીએ તો બીજાનો અડ્ડો આવી જશે. ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. તીર્થંકર દેવતો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગ્રંથ થવાતો હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. એટલે તો અપૂર્વ અવસરમાં પોતે એ પદ લીધું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રતિબંધ વિન વિચરણ ઉદયાથી નવીતલો ભજો. કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, લોભ વિના આ ક્ષેત્રે ઘણા ધર્મી જીવો છે, આ ક્ષેત્રે ઘણા આરાધક જીવો છે. માટે આ ગામમાં ના આ ક્ષેત્રમાં આપણે ચાતુર્માસ કરવું જોઈએ. એ ક્ષેત્ર પ્રતિબંધ છે. એ ક્ષેત્ર પ્રતિબંધ મુનિ દશાની અંદર હોઈ શકે નહીં, એને કોઈ પ્રતિબંધ જ ન હોય. ત્યારે એનો વિકલ્પ એ ક્ષેત્ર માટેનો છૂટી જાય. જે ક્ષેત્રે પોતે સ્થિતિ કરી હોય એ ક્ષેત્રનો ગમે ત્યારે વિકલ્પ છૂટી જાય અને ગમે ત્યારે પોતે સ્થાન છોડી દે. દિવસે રાત્રે વિહાર ન કરે, બીજા જીવોને હિંસા થઈ જાય એટલા માટે, પણ દિવસે ગમે ત્યારે છોડી દે. એનો પ્રોગ્રામ આગળથી બધો સેટ થાય કે આ તારીખે આ ગામમાં પડાવી નાખશું, આ તારીખે આ ગામમાં આવશું, આ તારીખે આ ગામમાં અમારો નિર્દેશમાં હોતો નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં પ્રતિબંધ છે, એ મહાન પ્રતિબંધ છે, એના આત્માને કલ્યાણને રોકનારો છે એ વિશે. એટલે એમ કહ્યું કે તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી એટલે બીજા પદાર્થો, અહીંયા આહાર ઠીક મળે છે, અહીંયા બધા આહાર દેવા વાળા ભાવિક જનો છે અને અહીંયા બીજા કરતા વરસાદ પાણી અહીંયા બધા સારા છે, સુકાળ વર્તે છે, દુષ્કાળ વર્તતો નથી, માટે અહીંયા રહેવું જોઈએ એમ. અને કોઈ પણ પ્રકારના ભાવથી, બીજાના ભાવ, પોતાના ભાવ, એની સાથે કાંઈ કોઈની સાથેનો પ્રતિબંધ નહીં. જો અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અને એ આત્માર્થે નિર્ગ્રંથ થવાતો હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નથી પણ સંસારના માર્ગમાં છે. તમામ સંપ્રદાયની અંદર આ પરિસ્થિતિ ઊભી છે. ત્યાં તીર્થંકર દેવનો માર્ગ જોવામાં આવતો નથી. તમે જુઓ તો ઉપદ્રવ ક્ષેત્રકાળ ભાવથી પ્રતિબંધ સહિત જ વર્તે છે તે સંપ્રદાયમાં કોઈ પણ સાધુ નામ ધરાવે છે આગળ પડવું હોય છે એ તીર્થંકર દેવના માર્ગમાં નથી. ગુરુદેવે કોઈને સાધુ તરીકે સંમત નથી કર્યા એનું આ કારણ છે. 100 વર્ષ પહેલા જે શ્રીમદજીએ કહ્યું એ ગુરુદેવને એ અભિપ્રાય છે કે દ્રવક્ષેત્રકાળ ભાવના પ્રતિબંધ વગર કોણ વિચરે છે એવું તો કોઈ જોવામાં આવતા નથી. છેવટે આહારની તો બરાબર વ્યવસ્થા કરે છે, એક આ એક દાણાની એક પાણીની વ્યવસ્થા કરે, પાણીના એક ટીપાની વ્યવસ્થા કરે, વાત ખલાસ થઈ. એ આદિ વાત એટલે એ વગેરે બધી વાતો યથાશક્તિ વિચારી આપ જણાવશો. એ જેના માટે તમે લખો છો એના માટે આપ બધું વિચારજો. લખવાથી ઘણું લખી શકાય એમ સૂજે છે, પણ અત્યારે અત્રે સ્થિતિ કરે છે, સ્થિતિ એટલે બંધ કરે બંધ થાય છે. આ વિષયમાં એમ કે ઘણું લખી શકાય એમ છે, છતાં પણ અત્યારે આ વિષય પૂરો કરીએ છીએ અથવા અટકીએ છીએ. એમ કરીને પ્રસંગ વસાન સાધુ સંબંધીના માર્ગની અંદર પણ સ્પષ્ટીકરણ આવી ગયું છે. અમારે ત્રાગ માર્ગ આખો ભેસ્યો છે. પૂર્વ અવસર લખ્યો છે, દિગંબર મુનિઓને એમણે જોયું. આ બાજુ તો વિચારતા નહોતા, કાઠિયાવાડમાં દિગંબર મુનિ જોવા નહોતા મળતા, પણ એમણે આખો અપૂર્વ અવસર લખ્યો છે. બધું લગ્ન ભાવ મુંડ ભાવ સ્નાન આદિ પરમ પ્રસિદ્ધ જો અંતરભાઈ બુદ્ધિ સ્થિતિ એકદમ વિતરાગ માર્ગની લીધી છે. એકાકી વિચરતો વળી શમશાનમાં વળી પર્વતમાં વાઘ છે. હે એ બીજાને કોઈ પકડમાં સંપ્રદાયમાં ના આવી જાય, ક્લેશ ન થાય. ઘણા વિશાળ વિચાર છે એમનો, એની પાછળનો વિચાર છે એ ઘણો વિશાળ છે. પણ પોતાની જે ભાવના હતી એ ભાવના પ્રસિદ્ધ કરે છે. સમજનારે તો સમજવું જોઈએ, એમનો વિકલ્પ એમની આજ્ઞા છે એમ સમજવું જોઈએ. શું સમજવું જોઈએ કે એમનો વિકલ્પ એ જ એમની આજ્ઞા છે એમ સમજવું જોઈએ. પોતાના માટે એવી અભિલાષા કરે છે, આવા પદની પોતે અભિલાષા કરે છે. એનો આદર આવે કે એનો અનાદર થાય, અનાદર થાય નહીં એ વાત છે. અત્યારે કોઈ મકાનમાં શા માટે કેવળ જ્ઞાન ન થાય કે આ તો ભાવના એવી ભાવે છે કે હું સ્મશાનમાં આવી છું, એકલો પર્વતમાં ભાગ છે, ત્યાં ફરતા હોય અહીંયા ફરો. ભાવના કેમ આવે છે? એનો આશ્રય જ ગમે છે, સંરક્ષણ છે, વાંધો નથી. એ ગામના પાદર રાત ગાળે તો ખબર પડે, ઘોર જંગલ ની વાત બની, પણ તો માઇલ ગામના પાદરજીને રાત ઉગાડે તો ખબર પડે કે અહીંયા વીછી નીકળશે, અહીંયા સર્પ નીકળશે, ને શું થશે? અડધી રાતે કોઈ બટકું ભરજી છે શું કરશે? ચિત ઠેકાણે રે કેટલા 56 જાતના વિચારો ઉભા થાય છે. બહાર તો બગડામાં તો સર ફરતા હોય અને રાતે તો ખાસ ફરે, દિવસે લોકો મારી નાખે એટલે સંતા એને દર મારીએ. રાત પડે થોડી ઠંડક થાય એટલે બધા પ્રાણીઓ બહાર નીકળે, એ બધાનો યોગ સંયોગ થાય. એને ખ્યાલ આવે કે પોતે કેટલો નિર્ભય છે. આ દેહ છે, પાડોશી છે, જેમ અન્ય પદાર્થને જુઓ એમ દેહને જુઓ છે. કોઈ કોઈને બટકું ભરે છે, મને કોઈ બટકું ભરતો નથી એમ જુઓ છે. ક્યારે આવે એવી આત્મસ્થિરતા વિના એ સંભવિત નથી. 27મો છેલ્લો પ્રશ્ન. આ બધું તમે વિચાર કરી અને લખજો કે શું કરવા જેવું છે, કેવી પરિસ્થિતિ ઊભી છે, પછી વિચારશું એમ.